એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સેમ્યુઅલ બેકેટની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું. એક એવા લેખક જેમણે ખરેખર 20મી સદીના સાહિત્ય અને નાટક પર શું કહેવાય અમિટ છાપ છોડી છે. નોબેલ પુરસ્કાર વિજેતા, આઈરિશ પણ પાછા મોટાભાગે ફ્રેન્ચમાં લખ્યું. એમની ઓળખ જ જાણે વિરોધાભાસોથી ભરેલી લાગે છે.
બિલકુલ, અને આ વિરોધાભાસ એમના કામમાં પણ એકદમ સ્પષ્ટ દેખાય છે, ખરું ને? એક બાજુ જુઓ તો ઘોર નિરાશા છે, અસ્તિત્વની અર્થહીનતાની વાતો, અને બીજી જ બાજુ એમના પાત્રોની અદમ્ય સહનશીલતા, પેલી આગળ વધવાની જીદ.
હા, એ ટકી રહેવાની વાત.
અને એમની શૈલી પણ જુઓ કેટલી સંક્ષિપ્ત, ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ, પણ એની અસર એકદમ ગહન. થિયેટર ઓફ ધી એબ્સર્ડ સાથે એમનું નામ જોડાયું, જોકે એમને પોતાને આ લેબલ ક્યારે પસંદ નહોતું પડ્યું.
બરાબર. તો આજનો આપણો હેતુ એ સમજવાનો છે કે બેકેટના આ જટિલ, ક્યારેક આમ અંધકારમય લાગતા વિશ્વમાં એવું તે શું છે જે આજે પણ આપણને ખેંચે છે? આટલી ઓછી સામગ્રીથી, મતલબ આટલા ઓછા શબ્દોથી તેઓ આટલી મોટી અસર કેમ ઊભી કરી શક્યા? ચાલો તો આ સફર શરૂ કરીએ અને એમના જીવન અને વિચારોના તાણાવાણા ઉકેલવાનો પ્રયાસ કરીએ. શરૂઆત ક્યાંથી કરવી? એમના સમયના માહોલથી શરૂ કરીએ.
હા, મને લાગે છે બરાબર રહેશે. બેકેટનો જન્મ 1906માં, એટલે એ સમયે જ મોટી ઉથલપાથલનો હતો. તમે જુઓ, જૂની વિક્ટોરિયન વ્યવસ્થા હતી, એના મૂલ્યો હતા, એ બધું ભાંગી રહ્યું હતું.
હા, બદલાવનો સમય.
ચોક્કસ. આધુનિકતાવાદનો પવન ફૂંકાઈ રહ્યો હતો. જેમ્સ જોઈસ, માર્સેલ પ્રુસ્ત જેવા લેખકો સાહિત્યના નિયમો તોડી રહ્યા હતા. વિજ્ઞાનમાં જુઓ તો આઇન્સ્ટાઇન બ્રહ્માંડની આપણી સમજ બદલી રહ્યા હતા. રાજકીય રીતે પણ યુરોપમાં સ્થિરતા નહોતી. પ્રથમ વિશ્વયુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા હતા. રશિયન ક્રાંતિના પડઘમ સંભળાતા હતા અને આયર્લેન્ડમાં જ રાષ્ટ્રવાદની લડત તેજ બની રહી હતી. એક રીતે કહીએ તો નિશ્ચિતતાનો અંત હતો અને અનિશ્ચિતતાની શરૂઆત, એવો સમય હતો.
અને બેકેટનું પોતાનું જે અંગત બેકગ્રાઉન્ડ છે એ પણ આમાં એક રસપ્રદ સ્તર ઉમેરે છે, નહીં? એ ડબલિનમાં એક સારા સમૃદ્ધ પ્રોટેસ્ટન્ટ એંગ્લો આઈરિશ પરિવારમાંથી આવતા હતા. આના કારણે તેઓ એ પ્રકારની વચ્ચેની સ્થિતિમાં હતા. ન તો સંપૂર્ણ અંગ્રેજ ગણાય, ન તો સંપૂર્ણ આઈરિશ કેથોલિક બહુમતીનો ભાગ. આ બહારના હોવાની ભાવના, ક્યાંય પૂરેપૂરા ન ભળવાની, શું એમના લેખનમાં પણ આ દેખાય છે?
ચોક્કસપણે આ અલગતાની, એકલતાની થીમ એમના ઘણા પાત્રોમાં જોવા મળે છે. એ હંમેશા એક નિરીક્ષક જેવા રહ્યા, સમાજના કેન્દ્રથી થોડા દૂર. આધુનિકતાવાદનો પ્રભાવ તો હતો જ, ખાસ કરીને સાહિત્યમાં. જોઈસ, એલિયટ, વર્જિનિયા વોલ્ફ જેવા જે પરંપરાગત કથન શૈલીને પડકારી રહ્યા હતા, પણ એની સાથે સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો આઘાટ, પેલી લોસ્ટ જનરેશનનો ભ્રમ નિરાશનનો ભાવ, એણે બેકેટ જેવા અનેક વિચારકોને માનવ પ્રગતિ અને તર્ક પર સવાલ ઉઠાવવા માટે પ્રેર્યા.
અને પછી એ પેરિસ ગયા. પેરિસ, જે એ સમયે કળા અને વિચારનું કેન્દ્ર ગણાતું હતું, ત્યાં એમનો સંપર્ક સાર્ત્ર અને કામુ જેવા અસ્તિત્વવાદી વિચારકો સાથે થયો હશે. જોકે એમણે ક્યારેય પોતાને એ જૂથના ગણાવ્યા નહીં, પણ એમના કામમાં એ વિચારોનો પડઘો તો સંભળાય છે, નહીં? પેલી અર્થહીનતા, સ્વતંત્રતા, પસંદગીનો બોજ, એ બધું.
હા, વિચારોનું આદાન પ્રદાન તો હતું જ. પેરિસમાં જ એમની મુલાકાત એમના માર્ગદર્શક જેવા જેમ્સ જોઈસ સાથે થઈ. પણ મને લાગે છે કે સૌથી મોટો પ્રભાવ કદાચ બીજા વિશ્વયુદ્ધનો રહ્યો. એમણે ફ્રેન્ચ રેઝિસ્ટન્સમાં સક્રિય કામગીરી બજાવી હતી. આ એક નોંધપાત્ર વાત છે, કારણ કે એમના લેખનમાં જે શૂન્યમાદ જેવું દેખાય છે ને, એની સામે આ એક નક્કર નૈતિક પગલું હતું.
ખરેખર
યુદ્ધની ભયાનકતા, ફાસીવાદનો ઉદય, હોલોકોસ્ટ, આ બધું જોયા પછી માનવ સ્થિતિ અને અસ્તિત્વની વાહિયાતતા જેવા વિષયો એમના લેખનમાં વધુ ઊંડા ઉતર્યા હોય એવું લાગે છે.
એમના જીવનની શરૂઆત પર નજર કરીએ તો જન્મ ગુડ ફ્રાઈડે 13 એપ્રિલ 1906. એવું કહેવાય છે કે એમની માતા મે રો સાથેનો સંબંધ બહુ જટિલ અને તણાવભર્યો હતો. થોડા કડક, માલિકીભાવ ધરાવનાર. શું આની અસર એમના પાત્રો પર, કદાચ ખાસ કરીને સ્ત્રી પાત્રો પર કે પછી સંબંધોના ચિત્રણ પર પડી હશે?
સંભવ છે. મનોવૈજ્ઞાનિક વિશ્લેષકો એ તરફ ઇશારો કરે છે. એમના કાર્યોમાં સત્તાના સંબંધો, પરસ્પર નિર્ભરતા અને ક્યારેક શું કહેવાય ક્રૂરતા પણ જોવા મળે છે, જે કદાચ એ શરૂઆતના અનુભવોનું પ્રતિબિંબ હોય. શિક્ષણની વાત કરીએ તો પોર્ટોરા રોયલ સ્કૂલ અને પછી ટ્રિનિટી કોલેજ ડબલિનમાં એમને ભાષાઓમાં, ખાસ કરીને ફ્રેન્ચ અને ઇટાલિયનમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું. દાંતે પર એમનો ઊંડો અભ્યાસ હતો, પણ આ બધી એકેડેમિક સફળતા છતાં એ મધ્યમ વર્ગીય શિષ્ટ સમાજથી થોડી અલિપ્તતા અનુભવતા હતા.
અને પછી પેરિસમાં લેક્ચરર તરીકે અને જોઈસના સહાયક તરીકે કામ કર્યા પછી એ ડબલિન પાછા ફર્યા, પણ એ અનુભવ કંઈ સારો ન રહ્યો. ટ્રિનિટીમાં લેક્ચરરશિપ છોડી દીધી. કહેવાય છે કે એ સમયે એ ગંભીર માનસિક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા હતા. ડિપ્રેશન, ગભરાટના હુમલા.
હા, એ એમના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. અસ્તિત્વની અર્થહીનતાની ભાવના એમને ઘેરી વળી હતી, અને આ અનુભવો એ જ કદાચ એમના પાછળના લેખન માટેનો શું કહેવાય કાચો માલ પૂરો પાડ્યો. એ પછી તો એ યુરોપમાં ભટકતા રહ્યા, જોકે આ સમયગાળામાં એમણે લખવાનું શરૂ કર્યું. 1934માં મોર પ્રિક્સ દેન કિક્સ પ્રકાશિત થઈ, પછી 1938માં પેરિસમાં એમના પર છરાથી હુમલો થયો, એક તદ્દન અણધારી વાયાત ઘટના. હા, આણે પણ કદાચ જીવનની આકસ્મિક ક્રૂરતા અંગેના એમના વિચારોને મજબૂત કર્યા હશે.
અને પછી વિશ્વયુદ્ધ અને રેઝિસ્ટન્સમાં એમની ભૂમિકા, જેના માટે એમને સન્માનિત પણ કરાયા હતા, જોકે એમણે એ વાત હંમેશા ગુપ્ત રાખી. આ બધું જાણ્યા પછી યુદ્ધ પછીનું એમનું જે લેખનનો ઉન્માદ કહેવાય છે એ વધુ રસપ્રદ લાગે છે. અને ખાસ કરીને ફ્રેન્ચમાં લખવાનો નિર્ણય, શા માટે એમણે પોતાની માતૃભાષા અંગ્રેજી છોડીને ફ્રેન્ચ અપનાવી, શું કારણ હશે?
આ એક બહુ ચર્ચાયેલો મુદ્દો છે. બેકેટ પોતે એવું કહેતા કે ફ્રેન્ચમાં લખવાથી એમને શૈલી વિના, વિધાઉટ સ્ટાઇલ લખવામાં મદદ મળે છે. અંગ્રેજી ભાષા એમના મતે ઘણા બધા સાંસ્કૃતિક અને સાહિત્યિક સંદર્ભોથી ભરેલી હતી, એમાં વજન હતું. ફ્રેન્ચ એમના માટે વધુ તટસ્થ, વધુ શુદ્ધ માધ્યમ હતું, જેના દ્વારા એ ભાષાની મર્યાદાઓ અને અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નોને વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતા હતા. આ એક પ્રકારનું સૌંદર્યલક્ષી શુદ્ધિકરણ હતું એમના માટે. અને આ જ સમયગાળામાં એમની માસ્ટરપીસ રચાઈ પેલી નવલકથા ત્રય, મોલોય, મેલોન ડાઇસ, ધી અનનેમેબલ, અને અલબત્તા વેઇટિંગ ફોર ગોદો.
વેઇટિંગ ફોર ગોદો 1953, આ નાટકે તો ખરેખર ઇતિહાસ રચી દીધો. શરૂઆતમાં ભલે વિવાદ થયો હોય, પણ આજે તો એ ક્લાસિક ગણાય છે. પણ નવાઈની વાત એ છે કે આટલી પ્રસિદ્ધિ મળ્યા પછી પણ બેકેટ એનાથી દૂર ભાગતા રહ્યા. નોબેલ પુરસ્કાર મળ્યો 1968માં, ત્યારે પણ એને આપત્તિ ગણાવી અને ઇનામની રકમ પણ દાન કરી દીધી. આ પ્રસિદ્ધિ પ્રત્યેનો અણગમો કેમ હશે?
કરવું ગમતું હતું?
જાહેર જીવનની જે ચાખ જમાડ હોય એ નહીં. એ પેરિસમાં પત્ની સુઝાન સાથે એકદમ શાંત જીવન જીવ્યા અને લઘુત્તમ વાદ તરફ વધુને વધુ ઝુકાવ સાથે લખવાનું ચાલુ રાખ્યું. છેવટે 1989માં એમનું અવસાન થયું.
ચાલો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. તમે શરૂઆતમાં નિષ્ફળતાના સૌંદર્યશાસ્ત્ર, એસ્થેટિક્સ ઓફ ફેલિયરનો ઉલ્લેખ કર્યો હતો. આ થોડો અટપટો વિચાર લાગે છે. નિષ્ફળતામાં સૌંદર્ય કઈ રીતે હોઈ શકે?
સરસ પ્રશ્ન છે. જુઓ, બેકેટ માટે કલા એ વાસ્તવિકતાનું સંપૂર્ણ પ્રતિબિંબ પાડવા માટે નથી, કારણ કે ભાષા અને આપણી માનવીય સમજ બંને મર્યાદિત છે. એટલે સફળતા કે સંપૂર્ણતાનો દાવો કરવાને બદલે કલાએ આ અપૂર્ણતા, આ નિષ્ફળતા, આ કશુંક વ્યક્ત ન કરી શકવાની જે મથામણ છે એને જ ઉજાગર કરવી જોઈએ.
એટલે નિષ્ફળ થવું એ જ?
હા, એમનું પેલું પ્રખ્યાત સૂત્ર છે મેં, ફરી પ્રયાસ કરો, ફરી નિષ્ફળ જાઓ, વધુ સારી રીતે નિષ્ફળ જાઓ.
ટ્રાય અગેન, ફેલ અગેન, ફેલ બેટર.
હા, આ જ વાત કહે છે. નિષ્ફળતા એ અંત નથી, પણ પ્રક્રિયાનો ભાગ છે, અને એમાં જ કદાચ કલાત્મક સત્ય રહેલું છે.
એટલે કે જે કહી શકાતું નથી એ ખાલીપો, એ મૌન, એ જ કદાચ વધુ મહત્વનું બની જાય છે, જેને તમે અશબ્દનું સાહિત્ય કહ્યું હતું.
બરાબર, લઘુત્તમવાદ આ જ વિચારનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. બિનજરૂરી શબ્દો, વર્ણનો, પાત્રો, ઘટનાઓ બધું કાઢી નાખવું. સ્ટેજ પર કદાચ ખાલી ઓરડો હોય, બે પાત્રો હોય જે એકના એક સંવાદ બોલતા હોય, કશું નક્કર બનતું ન હોય, પણ એ ખાલીપામાં, એ સ્થિરતામાં, સમય પસાર થવાના અનુભવમાં જ અસ્તિત્વનો ભાર અને એની વાહિયાતતાનો અનુભવ થાય છે. પરંપરાગત પ્લોટ કે પાત્ર વિકાસ અહીં ગૌણ બની જાય છે.
અને આ બધાની વચ્ચે માનવ ચેતના અને ઓળખનો પ્રશ્ન પણ કેન્દ્રમાં રહે છે. વિભાજિત સ્વ, મન અને શરીર વચ્ચેનો સંઘર્ષ, આ બધું એમના પાત્રોમાં દેખાય છે. શું આમાં ફિલોસોફીનો, ખાસ કરીને દેકાર્તનો પ્રભાવ જોઈ શકાય?
હા, દેકાર્તનો જે કાર્ટેશિયન દ્વૈતવાદ છે, મન અને શરીર અલગ છે, એની અસર દેખાય છે. પણ બેકેટ એને વધુ જટિલ બનાવે છે. એમના પાત્રો ઘણીવાર પોતાના શરીરથી, પોતાની વાણીથી, પોતાની સ્મૃતિઓથી પણ અળગા થઈ ગયેલા લાગે છે. ભાષા પોતે પણ એક સમસ્યા છે એમના માટે. શું ભાષા ખરેખર વાસ્તવિકતાને પકડી શકે છે? બેકેટને આમાં શંકા હતી. એટલે જ એમના લખાણોમાં પુનરાવર્તન, અસ્પષ્ટતા, તૂટક સંવાદો જોવા મળે છે.
પણ આટલી બધી નિરાશા, અર્થહીનતા અને ભાષાની નિષ્ફળતાની વાત વચ્ચે શું ક્યાંય આશાનું કિરણ નથી? તમે શરૂઆતમાં કહ્યું હતું કે એમનામાં સહનશીલતા અને આગળ વધવાની વૃત્તિ પણ છે.
બિલકુલ, અને એ જ બેકેટની મહાનતા છે મને લાગે છે. એમની દુનિયા ભલે અંધકારમય લાગે, પણ એમના પાત્રો હાર માનતા નથી. ગોદોની રાહ જોતા વ્લાદિમીર અને એસ્ટ્રાગોન કંટાળી જાય છે, નિરાશ થાય છે, પણ બીજા દિવસે પાછા રાહ જોવા આવી જાય છે.
હા, એ ખરું.
અને પેલી નવલકથા ધી અનનેમેબલ નું અંતિમ વાક્ય છે, હું આગળ વધી શકતો નથી, હું આગળ વધીશ. આજ તો માનવીય સ્થિતિનો સાર છે, અશક્ય લાગવા છતાં પણ જીવતા રહેવાની, ટકી રહેવાની મથામણ. આ નિરાશાની સપાટી નીચે એક ઊંડી કરુણા અને માનવ ગૌરવ પ્રત્યેની નિષ્ઠા રહેલી છે.
એમના મુખ્ય કાર્યોની વાત કરીએ તો ગોદો સિવાય પેલી નવલકથા ત્રયી, મોલોઈ, મેલોન્ડાઇઝ, ધી અનનેમેબલ, ખૂબ મહત્વની ગણાય છે. એમાં એમણે નવલકથાના સ્વરૂપ સાથે જ પ્રયોગો કર્યા છે, નહીં?
હા, એ તો ગદ્ય સાહિત્યમાં ક્રાંતિકારી પ્રયોગો હતા. પરંપરાગત કથાનક, પાત્રાલેખન, સમયક્રમ બધું જ વિખેરી નાખ્યું. ચેતનાનો પ્રવાહ, સ્મૃતિભ્રમ, ઓળખની અસ્થિરતા અને ભાષાની અપૂરતાને એમણે કેન્દ્રમાં રાખ્યા. એ વાંચવી કદાચ સરળ નથી, પણ એ અનુભવ તમને હચમચાવી નાખે છે, એ ચોક્કસ.
અને નાટકોમાં એન્ડગેમ 1957 એ ગોદો કરતા પણ વધુ અંધકારમાં અને ક્લોસ્ટ્રોફોબિક કહેવાય છે.
હા, એન્ડગેમ એક બંધ ઓરડામાં કદાચ દુનિયાના અંત પછી ફસાયેલા ચાર પાત્રોની વાત છે. એમાં સત્તાનો સંઘર્ષ, પરસ્પર નિર્ભરતા અને અંતની પ્રતીક્ષા વધુ તીવ્ર બને છે. એમાં પણ કાળું હાસ્ય, બ્લેક હ્યુમર તો છે જ, પણ એકંદરે એ વધુ નિરાશાજનક ચિત્ર રજૂ કરે છે. પછીના કાર્યો જેમ કે ક્રેબ્સ લાસ્ટ ટેપ, જે સ્મૃતિ અને વૃદ્ધત્વ પરનું મોનોડ્રામા છે, અને હેપી ડેઝ, પેલી કમર સુધી જમીનમાં દટાયેલી સ્ત્રી જે આશાવાદ જાળવી રાખે છે, એ પણ એમના વિષયો અને શૈલીના ઉત્તમ ઉદાહરણો છે.
જો એમની સરખામણી કરવી હોય તો જેમ્સ જોઈસ સાથેનો એમનો સંબંધ સ્પષ્ટ છે, માર્ગદર્શક, પણ જેનાથી અલગ થવું જરૂરી હતું. જોઈસ એટલે ભાષાની ભવ્યતા, શબ્દોની ભરમાર. બેકેટ એટલે ભાષાની કરકસર, લઘુત્તમવાદ.
સાચું. અને અસ્તિત્વવાદીઓ જેમ કે સાર્થ્ર અને કામો, એમની સાથે વિષયોની સમાનતા ભલે હોય, પણ બેકેટનો અભિગમ વધુ કલાત્મક અને ઓછો દાર્શનિક હતો. એ કોઈ વિચારધારાને વળગી રહેવાને બદલે માનવ અનુભવની જટિલતાને જ પ્રસ્તુત કરવામાં માનતા હતા. થિયેટર ઓફ ધી એબ્ઝર્ડના બીજા નાટ્યકારો આયોનેસ્કો, જેનેટ, પિન્ટર એમની સાથે એમને મૂકવામાં આવે છે, અને એ ચોક્કસપણે તેના કેન્દ્રમાં હતા. પણ એમની શૈલી અને ઊંડાણ આગવા હતા.
આજે એમનો વારસો કેટલો પ્રસ્તુત છે? શું બેકેટિયન, પેલી નિરાશાજનક છતાં કરુણ રમૂજી સ્થિતિ આજે પણ આપણને સ્પર્શે છે?
મને તો લાગે છે કે પહેલા કરતાં પણ વધુ. આપણે જે અનિશ્ચિતતા, અર્થની શોધ અને કમ્યુનિકેશનના ભંગાણના યુગમાં જીવી રહ્યા છીએ, ત્યાં બેકેટના પ્રશ્નો વધુ ધારદાર બને છે. એમનો પ્રભાવ નાટ્યકારો પર, પિન્ટરથી લઈને આજના અનેક લેખકો સુધી, અને નવલકથાકારો પર જેમ કે કોએત્ઝી, પોલ ઓસ્ટર, સ્પષ્ટ દેખાય છે.
હા, એમના કામનો પડઘો સંભળાય છે.
અને એમના નાટકો આજે પણ દુનિયાભરમાં ભજવાય છે, ખાસ કરીને સંકટના સમયે, જેમ કે યુદ્ધગ્રસ્ત સારાયોમાં કે પછી કેટરીના વાવાઝોડા પછી ન્યૂ ઓર્લિયન્સમાં ગોદો ભજવાયું હતું. એ બતાવે છે કે એમની વાતમાં કંઈક સાર્વત્રિક અને કાયમી છે.
એમના કેટલાક અવતરણો પણ ખૂબ પ્રખ્યાત થયા છે. પેલું કંઈ થતું નથી, કોઈ આવતું નથી, કોઈ જતું નથી, તે ભયાનક છે.
નથિંગ હેપન્સ, નોબડી કમ્સ, નોબડી ગોઝ, ઇટ્સ ઓફલ. ગોદોમાં એસ્ટ્રેગોનનું આ વાક્ય તો જાણે આધુનિક યુગની એકલતા અને કંટાળાનું પ્રતીક બની ગયું છે.
કોઈ એક રડવાનું શરૂ કરે છે ત્યારે ક્યાંક બીજે કોઈ અટકે છે. એક પ્રકારની ઉદાસીન સંતુલનની વાત, જ્યાં સુખ દુઃખનો સરવાળો જાણે શૂન્ય રહે છે. પણ મારી દ્રષ્ટિએ સૌથી શક્તિશાળી પહેલું છે, વ્યક્ત કરવા માટે કંઈ નથી તેમ છતાં વ્યક્ત કરવાની ફરજ છે. આ કરાકાર તરીકેની એમની પોતાની મથામણનો સાર છે.
હા, એ બહુ ઊંડું છે અને કેટલીક ઓછી જાણીતી વાતો પણ રસપ્રદ છે. જેમ કે એ ક્રિકેટના સારા ખેલાડી હતા, એ કોને ખબર હોય.
હા, અને પેલી ફ્રેન્ચ રેઝિસ્ટન્સમાં એમની બહાદુરી, જેના વિશે એ ક્યારેય વાત ન કરતા.
બરાબર.
અને બસ્ટર કીટન સાથે એમણે એક મૂંગી ફિલ્મ 1965 પણ બનાવી હતી.
ઓ વાવ.
હા, એમના વ્યક્તિત્વના ઘણા પાસા હતા જે એમની જાહેર છબી સાથે કદાચ બંધ બેસતા ન હતા. એ પોતાના કાર્યોના સ્ટેજિંગ વિશે ખૂબ ચોક્કસ હતા અને તેમાં થતા ફેરફારો પર કડક નિયંત્રણ રાખતા.
તો અંતે આપણા શ્રોતાઓ માટે શું વિચાર મૂકી શકીએ? બેકેટની આ દુનિયામાંથી આપણે શું લઈ જઈ શકીએ? કયો વિચાર ઘરે લઈ જઈએ?
કદાચ એ જ કે જીવન ભલે અર્થહીન કે વાહિયાત લાગે, તેમાં ટકી રહેવામાં, પ્રયત્ન કરતા રહેવામાં, ભલે એ પ્રયત્ન વારંવાર નિષ્ફળ જાય, એક પ્રકારનું ગૌરવ રહેલું છે. બેકેટ આપણને સફળતાની ઉજવણી કરવાને બદલે વધુ સારી રીતે નિષ્ફળ જવાની હિંમત રાખવાનું શીખવે છે. આજની જટિલ દુનિયામાં જ્યાં આપણે સતત સફળતાના દબાણ હેઠળ હોઈએ છીએ, ત્યાં કદાચ આ વધુ સારી રીતે નિષ્ફળ થવાની સ્વીકૃતિ જ આપણને થોડી મુક્તિ અપાવી શકે. એના પર વિચારવા જેવું ખરું?
ખૂબ જ રસપ્રદ મુદ્દો, નિષ્ફળતાને પણ સ્વીકારવાની અને તેમાંથી પણ કંઈક શીખવાની વાત. સેમ્યુઅલ બેકેટની આ ઊંડી અને વિચાર પ્રેરક સફર કરાવવા માટે આપનો આભાર.
આભાર.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.